प्रारंभिक कथन फरजियात। प्रारंभिक कथन फरजियात एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે ખૂબ જ રસપ્રદ પુસ્તકની વાત કરવાના છીએ, બર્નાર્ડિન એવરિસ્ટોની ગર્લ વુમન અધર।
હા, 2019માં આવેલી અને બુકર પ્રાઇઝ જીતનારી નવલકથા।
બરાબર, અને એ પણ માર્ગારેટ એટવુડ સાથે સંયુક્ત રીતે। એવરિસ્ટો આ પુરસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બન્યા, એ પણ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી
ખરેખર। અને એવરિસ્ટો પોતે પણ, એમનો વારસો પણ એટલો જ વિવિધ છે, નાઇજીરિયન પિતા અને અંગ્રેજ માતા। આ ઓળખની જટિલતા એમના લેખનમાં દેખાય છે।
એમની શૈલી વિશે શું કહેશો? એ થોડી અલગ છે ને?
હા, એને તેઓ ફ્યુઝન ફિક્શન કહે છે, એટલે જાણે કવિતા અને ગદ્ય ભેગા થતા હોય। વાક્યોમાં એક લય હોય છે, પ્રવાહ હોય છે, વિરામચિહ્નોનો ઓછો ઉપયોગ।
રસપ્રદ, અને આ શૈલી દ્વારા તેઓ ખાસ કરીને અશ્વેત બ્રિટિશ મહિલાઓના અનુભવોને વાચા આપે છે એમને।
બિલકુલ, જે અવાજો મુખ્ય ધારામાં ઓછા સંભળાય છે એમને કેન્દ્રમાં લાવે છે, અને આ પુસ્તક એનું ઉત્તમ ઉદાહરણ છે।
તો ગર્લ વુમન અધર મૂળ છે શું? કોઈ એક મુખ્ય વાર્તા છે?
ના, એ જ આની ખાસિયત છે। આ કોઈ એક વાર્તા નથી, પણ 12 અલગ અલગ અશ્વેત બ્રિટિશ મહિલાઓની વાર્તાઓ છે।
12? ઓહો,
હા। અને આ બધી વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલી છે, જાણે એક મોટો કેલિડોસ્કોપ હોય ને, જેમાં દરેક કાચનો ટુકડો પોતાની રીતે ચમકે છે, પણ સાથે મળીને એક સુંદર ચિત્ર બનાવે છે।
વાહ, એટલે આજના સંવાદમાં આપણે આ 12 વાર્તાઓના તાણાવાણાને સમજવાનો પ્રયત્ન કરીશું। એ ઓળખ, સંબંધો અને આજના બ્રિટનમાં અશ્વેત હોવાનો અર્થ શું છે એના પર પ્રકાશ પાડે છે, ખરું ને?
બરાબર, અને આ બધી કડીઓ છેવટે એક જગ્યાએ ભેગી થાય છે, લંડનના નેશનલ થિયેટરમાં યોજાનાર એક નાટક વખતે।
અચ્છા, કયું નાટક?
નાટકનું નામ છે ધ લાસ્ટ એમેઝોન્સ ઓફ ડાહોમી, અને એની લેખિકા છે અમ્મા, જે આ 12 પાત્રોમાં કદાચ સૌથી કેન્દ્રીય છે।
તો અમ્માથી જ શરૂ કરીએ, કોણ છે અમ્મા?
અમ્મા એક સફળ પણ સંઘર્ષશીલ લેસ્બિયન નાટ્યકાર છે। વર્ષો સુધી નાની જગ્યાઓએ હાંસિયામાં રહીને કામ કર્યું,
અને હવે એનું નાટક નેશનલ થિયેટરમાં, એ તો મોટી સિદ્ધિ કહેવાય।
ચોક્કસ, પણ એની સાથે સંઘર્ષ પણ છે। કલા જગતમાં અશ્વેત મહિલા તરીકે ટકી રહેવું, પોતાની કલા સાથે સમાધાન ન કરવું,
અને પેલી સફળતાની કિંમત, પ્રતિનિધિત્વનો બોજ, એ બધું પણ હશે જ ને?
હા, બિલકુલ, જાણે આખા સમુદાયની અપેક્ષાઓ એના પર આવી ગઈ હોય। અને પછી છે એની દીકરી યાઝ।
યાઝ નવી પેઢી?
હા, 19 વર્ષની, યુનિવર્સિટીમાં ભણે છે, આત્મવિશ્વાસથી ભરપૂર, એના પોતાના રાજકીય વિચારો છે।
એટલે મા દીકરી વચ્ચે પેઢીનો તફાવત, વિચારભેદ, એ બધું હશે?
ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે। યાઝ કદાચ અમ્માના સંઘર્ષને પૂરેપૂરો નથી સમજતી, પણ એનો પોતાનો અવાજ છે। એવરિસ્ટો એક જગ્યાએ લખે છે, જાણે યુવાનોને લાગે કે અન્યાયની શોધ એમણે જ કરી છે।
હા હા, આ તો જાણીતી વાત છે, પણ એ પણ સાચું કે યાઝનો આત્મવિશ્વાસ પણ અમ્માની પેઢીના સંઘર્ષોના પાયા પર જ ઊભો છે।
બરાબર, અને આ વર્તુળ આગળ વધે છે અમ્માની જૂની મિત્ર ડોમિનિક પાસે।
ડોમિનિક કોણ છે?
એ પણ લેખિકા છે, અમ્માની ભૂતપૂર્વ પ્રેમી પણ ખરી, પણ એણે અમ્મા કરતાં વધુ વ્યાવસાયિક સફળતા મેળવી છે।
અચ્છા, એટલે અહીં કલા, પ્રેમ, સ્પર્ધા બધું ભેગું થાય છે?
હા, ડોમિનિકનું પાત્ર સાહિત્યમાં પ્રમાણિકતા અને અનુભવના વેપારીકરણ જેવા પ્રશ્નો ઊભા કરે છે। સફળતા માટે શું જતું કરવું પડે?
આ તો થઈ કલા જગતની વાત, પણ બીજા ક્ષેત્રોના પાત્રો પણ છે?
ચોક્કસ, આપણને કોર્પોરેટ જગતમાં લઈ જાય છે કેરોલ, એક સફળ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર।
અશ્વેત મહિલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, એ દુનિયા તો હજુએ ગોરા પુરુષોના વર્ચસ્વવાળી ગણાય છે।
બરાબર, એટલે કેરોલની વાર્તા એ સતત ચાલતા મનોવૈજ્ઞાનિક દબાણની છે। એને સતત કોટ સ્વિચ કરવું પડે છે, પોતાની ઓળખનો અમુક હિસ્સો છુપાવવો પડે છે, પેલો ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ અનુભવે છે,
જાણે શ્વાસ રોકીને જીવતી હોય।
હા, એવું જ કંઈક। અને એની સફળતા પાછળ કોણ છે? એની માતા બમ્મી,
બમ્મી
જે નાઇજીરિયાથી આવી છે ઇનિગ્રન્ટ પેઢીનું પ્રતિનિધિત્વ, પોતાના સપના બાજુ પર મૂકીને પતિ અને બાળકો માટે જીવી.
એટલે બલિદાન, સ્થળાંતર, સંસ્કૃતિ જાળવવાનો સંઘર્ષ, એ બધી વાતો એમાં આવે.
હા, બમ્મી અને કેરોલનો સંબંધ પેઢીઓ વચ્ચેની અપેક્ષાઓ, પ્રેમ અને તણાવને બહુ સરસ રીતે બતાવે છે.
એક તરફ કેરોલની આર્થિક સફળતા, તો બીજી તરફ શું વર્કિંગ ક્લાસનો અનુભવ પણ છે?
હાસ તો, લાટીશા, ત્રણ બાળકોની સિંગલ મધર, સુપરમાર્કેટમાં કામ કરે છે, ભણીને આગળ વધવા મથે છે.
એની વાતમાં તો પછી જાતિ, વર્ગ, લિંગ આ બધા ભેદભાવો એક સાથે આવતા હશે. પેલી આંતરછેદીયતા જેને કહે છે.
બરાબર પકડ્યું. લાટીશા એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એ સામાન્ય સ્ટીરિયોટાઇપ્સને તોડે છે. એ પીડિતા નથી, પણ સંઘર્ષ કરનારી, ટકી રહેનારી સ્ત્રી છે.
તો આ થયા છ મુખ્ય પાત્રો. અમ્મા, યાઝ, ડોમિનિક, કેરોલ, બમ્મી, લાટીશા. બીજા છ કોણ છે?
બીજા છ પણ એટલા જ મહત્વના છે. જેમ કે શર્લી, એક શિક્ષિકા, દાયકાઓ સુધી લંડનના પછાત વિસ્તારોમાં ભણાવ્યું છે. હવે થાકી ગઈ છે, થોડી કડવી પણ થઈ ગઈ છે.
શિક્ષકોનો સંઘર્ષ.
શર્લીની મોટી ઉંમરની મિત્ર, સ્થાનિક સમુદાયમાં સક્રિય. પેનેલોપ, જે શર્લી સાથે કામ કરે છે, એને મોટી ઉંમરે ખબર પડે છે કે એનામાં અશ્વેત વારસો છે.
ઓહ, એ તો એની આખી ઓળખ હચમચાવી દેનારું હશે.
બિલકુલ. પછી છે મેગન, જે પાછળથી પોતાની ઓળખ મોર્ગન તરીકે સ્થાપિત કરે છે. નોન બાઇનરી છે,
એટલે લિંગ ઓળખની વાત પણ આવે છે.
હા, અને એનો પરિવાર સાથેનો સંઘર્ષ, સ્વીકૃતિ માટેની મથામણ. પછી હેટી, જે લંડનથી દૂર ગામડામાં રહે છે, એનો અનુભવ શહેરી પાત્રોથી સાવ જુદો.
ગ્રામીણ બ્રિટનમાં અશ્વેત હોવાનો અનુભવ, એ પણ મહત્વનું છે.
અને છેલ્લે ગ્રેસ, અમ્માની પ્રપિતામહી, એની વાર્તા આપણને છેક ઇથોપિયા લઈ જાય છે, ઇતિહાસમાં ઊંડા ઉતારે છે.
વાહ, એટલે આ 12 પાત્રો દ્વારા એવરેસ્ટો કેટલો વિશાળ પટ આવરી લે છે. પેઢીઓ, વર્ગો, વ્યવસાયો, ઓળખો.
તમે જુઓ, આ બંધારણ જ કેટલું અદ્ભુત છે. પરંપરાગત પ્રકરણો નથી, દરેક પાત્રને પોતાનો વિભાગ મળ્યો છે, પણ એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, મિત્રતાથી, કુટુંબથી, પ્રેમથી, કામથી.
જાણે જીવન પોતે જ હોય. આપણી જિંદગીઓ પણ ક્યાં સીધી લીટીમાં ચાલે છે, બધા તાણાવાણા ગૂંથાયેલા જ હોય છે ને.
આ બંધારણ પોતે જ એક સંદેશ છે. સમુદાય એટલે શું, ઓળખ એટલે શું, એ કોઈ એક બંધિયાર વસ્તુ નથી.
હા, પેલું વાક્ય તમે કહ્યું એમ, આપણે બધા બની રહ્યા છીએ
જ્યાં સુધી આપણે બનવાનું બંધ ન કરીએ.
બરાબર. આ નવલકથા અશ્વેત બ્રિટિશ મહિલાના કોઈ એક ચોક્કસ બીબાને, એક સ્ટીરિયોટાઈપને તોડી નાખે છે.
અને પેલી આંતરછેદીયતાની વાત ફરી આવે છે.
હા, એવરેસ્ટો બતાવે છે કે અનુભવ કઈ રીતે ઘડાય છે. માત્ર જાતિ રેસ નહીં, પણ વર્ગ, લિંગ, ઉંમર, સ્થળાંતર, જાતીયતા, આ બધું ભેગું મળીને દરેકનો અનુભવ અનન્ય બનાવે છે.
એટલે કોઈ એક બ્લેક બ્રિટિશ વુમન એક્સપિરિયન્સ નથી, પણ ઘણા બધા અનુભવો.
ઘણા બધા અનુભવો. આ વિવિધતા જ આ પુસ્તકની સુંદરતા છે.
બીજો કયો મુખ્ય વિચાર ઉપસી આવે છે?
આંતરપેઢીય સંબંધો બહુ મહત્વનો મુદ્દો છે. બમ્મી જેવી પહેલી પેઢીના ઇમિગ્રન્ટ્સના બલિદાન.
હા, જેના ફળ કદાચ કેરોલ જેવી બીજી પેઢીને મળે, પણ એમના પોતાના સંઘર્ષો પાછા અલગ. અને પછી યાઝ જેવી ત્રીજી પેઢી, જે કદાચ આગળની પેઢીના સંઘર્ષને એટલો મહત્વ નથી આપતી, પણ એમના ખભા પર જ ઊભી છે. વારસો મળે છે, જળવાય છે, અને એને પડકારાય પણ છે.
આ સતત ચાલતી પ્રક્રિયા છે. સંસ્કૃતિ પણ એમ જ ટકે છે અને બદલાય છે.
અને આ બધાની વચ્ચે પ્રેમ અને સંબંધો, માત્ર રોમેન્ટિક નહીં.
હા, મિત્રતા, મા દીકરી, શિક્ષક વિદ્યાર્થી, સમુદાયનું મહત્વ.
આ સંબંધો જટિલ છે, તેમાં તણાવ છે, ગેરસમજ છે, પણ આખરે એકબીજાનો આધાર પણ એ છે.
આ બધું વ્યક્ત કરવા માટે એમની જે શૈલી છે, ફ્યુઝન ફિક્શન, એ કેવી રીતે મદદ કરે છે? પેલો કાવ્યાત્મક લય.
એ લય અને પ્રવાહને કારણે વાર્તા એકદમ વહેતી લાગે છે. ઓછા વિરામચિહ્નો, ખાસ કરીને સંવાદમાં અવતરણ ચિહ્ન નથી.
એટલે જાણે સીધા પાત્રોના મનમાં જ ઉતરી ગયા હોઈએ.
હા, પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવી અસર આવે છે. વિચારો, યાદો, લાગણીઓ, બધું એક સાથે વહેતું આવે. પાત્રો બહુ જીવંત લાગે.
શરૂઆતમાં કદાચ અઘરું લાગે વાંચવામાં, પણ પછી એનો લય પકડાઈ જાય એટલે મજા આવે.
બિલકુલ. અને એનાથી ભાષા પોતે પણ વધુ ભાવસભર બને છે.
આખી નવલકથામાં પ્રતીકો પણ સરસ રીતે વર્ણાયેલા છે.
જેમ કે
અમ્માનું થિયેટર એ પોતે જ ઓળખ, પ્રતિનિધિત્વ અને વાર્તા કહેવાની શક્તિનું પ્રતીક છે. ખોરાક અલગ અલગ સંસ્કૃતિને જોડે છે. કપડાં ઓળખની અભિવ્યક્તિ.
નવલકથાના કેટલાક વાક્યો બહુ યાદ રહી જાય એવા છે. પેલું સ્થિતિસ્થાપકતાવાળું,
હા, તે કોઈની પીડિતા બનવાની નહોતી, તે બચી જનાર હતી, વિકાસ પામનાર હતી, તે પોતાના જીવનમાંથી કંઈક બનાવવાની હતી.
શું તાકાત છે આ વાક્યમાં! માત્ર ટકી રહેવું નહીં પણ વિકાસ પામવો.
બરાબર. અને પેલું પેઢીઓ વચ્ચેના તણાવવાળું થોડું રમૂજી પણ છે. તમારા યુવાનો સાથે મુશ્કેલી એ છે કે તમે માનો છો કે અન્યાય અને અસમાનતાની શોધ તમે કરી છે અને વૃદ્ધો ફક્ત દૃશ્યોની પ્રશંસા કરતા બેઠા હતા.
હા હા, એ તો ઘણીવાર સાચું લાગે.
અને ઓળખની પ્રવાહિતાવાળું વાક્ય?
ઓળખ કોઈ સ્થિર વસ્તુ નથી, તે પ્રવાહી છે. આપણે બધા બની રહ્યા છીએ જ્યાં સુધી આપણે બનવાનું બંધ ન કરીએ.
આ તો જાણે આખી નવલકથાનો સાર છે.
અને અંતે આ બધી વાર્તાઓ પેલી નાટકની રાત્રે ભેગી થાય છે.
હા, એ પરાકાષ્ઠા છે. બધા પાત્રો એકબીજાને ઓળખતા નથી, પણ આપણે વાચક તરીકે એમના જીવનના અદૃશ્ય જોડાણો જોઈ શકીએ છીએ.
જાણે બધી નદીઓ મળીને એક સમુદ્ર બનાવતી હોય. વ્યક્તિગત વાર્તાઓ એક સામૂહિક અનુભવ બની જાય છે.
તો આ નવલકથા આપણને શું શીખવે છે? શું લાગે છે?
મને લાગે છે કે સૌથી પહેલા તો એ શીખવે છે કે દરેક વ્યક્તિની વાર્તા મહત્વની છે. દરેક અવાજને સાંભળવાની જરૂર છે. અને સમુદાય કે ઓળખ જેવી બાબતોને આપણે બહુ સરળ રીતે જોઈએ છીએ, પણ એ ખરેખર બહુ જટિલ અને વિવિધતાસભર હોય છે.
હું સહમત છું. અને એ આપણને યાદ અપાવે છે કે આપણા અનુભવો ભલે જુદા હોય, પણ માનવ તરીકે આપણી લાગણીઓ, આપણી આશાઓ, આપણા ડર એ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે.
અને એ બ્રિટિશ સમાજનું એવું ચિત્ર આપે છે જે કદાચ આપણને બીજે ઓછું જોવા મળે. વધુ વાસ્તવિક, વધુ બહુસ્તરીય.
ચોક્કસ. આ પુસ્તક વાંચ્યા પછી આપણી આસપાસના લોકોને અને કદાચ આપણી જાતને પણ થોડી અલગ નજરથી જોવાની પ્રેરણા મળે છે. વધુ સહાનુભૂતિ કેળવાય છે.
ખરેખર એક યાદગાર વાંચનનો અનુભવ. અંતિમ પંક્તિ, ફરજિયાત. અંતિમ પંક્તિ, ફરજિયાત. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.